તારીખ 15/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 40 સળંગ પ્રવચન નંબર 81
અનુભવ પ્રકાશ પાન 40 પાંચમી લીટી છે પેરેગ્રાફની પાંચમી લીટી જ્યાં જ્ઞાનાદી અલ્પ નિશ્ચય પરિણતિ સાધક છે ત્યાં અભેદ પોતે જ બહુ નિશ્ચય પરિણતિ રૂપ જ્ઞાનાદી ગુણ કાર્ય જે છે
બે બોલ દીધા છે
જ્ઞાન ગુણના જ્ઞાન આદિ એટલે બધા બીજા બધા ગુણો લઈ લેવા જ્ઞાનથી વાત એટલા માટે લેવામાં આવે છે કે અનાદિથી જીવ રાગના આધારે રાગમાં લીન થઈને પરિણમે છે રાગના એકત્વ પરિણામે રાગમાં એકમેક થઈને રાગનો આશ્રય કરે છે રાગનો આધાર લે છે એ રાગનો આધાર છોડવા માટે અથવા રાગથી જુદા પડવા માટે જ્ઞાનનો આધાર લીધા વિના બીજો કોઈ ઉપાય નથી તેથી એને જ્ઞાન ગુણ કહેવામાં આવે છે જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે જ્ઞાનનો ગુણ કહેવામાં આવે છે ગુણ એટલે ફાયદો લાભ માણસ કહે છે આ દવાનો ગુણ શું છે આ પદાર્થનો ગુણ શું છે શાસ્ત્ર ભણવાનો ગુણ શું છે સમયસારના બંધ અધિકારનો એ પ્રશ્ન ચાલ્યો છે કે શાસ્ત્ર અધ્યયનનો ગુણ શું કે રાગથી ભિન્ન આત્મા જ્ઞાનમય રાગથી ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું તે શાસ્ત્ર સ્વાધ્યાયનો ગુણ છે ગુણ શબ્દ વાપર્યો છે અહીંયા જ્ઞાન ગુણ લીધો છે એટલા માટે કે જ્ઞાનનો આધાર લેવામાં આવે જ્ઞાનનો લાભ લેવામાં આવે તો જીવ રાગથી છૂટો થઈ શકે નહીતર જીવ રાગથી ભિન્ન પડતો નથી આ પ્રકારે જ્ઞાનનો આધાર લીધા વિના કોઈ પણ ક્રિયા કરે જીવ કોઈ પણ અન્ય ક્રિયા કરવા જાય તો એને રાગની જ ઉત્પત્તિ થાય તો જે રાગથી ભિન્ન પડવું છે તે જ રાગની ઉત્પાદક ક્રિયાને સાધે તે રાગની ઉત્પાદક ક્રિયાનું આરાધન કરે તો એને રાગથી ભિન્નતા થતી નથી અને જ્ઞાન ગુણ વિના કદી મોક્ષ થતો નથી નિર્જરાધિકારમાં કાલે આધાર લીધો એ પ્રમાણે જ્ઞાન જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં બીજી ભલે ક્લિશ્યતામ ગમે તેટલી મહાવ્રતથી માંડીને અન્ય મતની તાપસ ક્રિયા લ્યો જૈન મત અનુસારીની તાપસ ક્રિયા લ્યો નિર્જરા નહીં થાય ત્યાં નિર્જરા અધિકાર છે જ્ઞાન જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં જ્ઞાન ગુણ વિના જ્ઞાનની પ્રાપ્તિ મોક્ષની પ્રાપ્તિ નિર્જરાની પ્રાપ્તિ કોઈ રીતે થઈ શકતી નથી અહીંયા એ કહે છે કે અભેદ પોતે જ જ્યાં જ્ઞાનાદી અલ્પ નિશ્ચય પરિણતિ સાધક છે એટલે જ્ઞાનાદી ગુણની અલ્પ શુદ્ધ ક્રિયા નિશ્ચય ક્રિયા એટલે શુદ્ધ ક્રિયા શુદ્ધ પરિણમન સદાયું ઉઘાડ નથી અહીંયા ઉઘાડ તો બહિર્લક્ષી જ્ઞાન વધે એને પણ ઉઘાડ કહેવાય શાસ્ત્રના ભણતરને ઉઘાડ કહેવાય દુનિયાદારીના ભણતરને ઉઘાડ કહેવાય દુનિયાના અનેક પ્રકારના કાર્યો સંબંધીના જ્ઞાન છે એને પણ જ્ઞાનનો ઉઘાડ કહેવાય. ઉઘાડ ક્ષયોપશમ છે એ સંસારી જીવને પરલક્ષી બહિર્લક્ષી ક્ષયોપશમ છે. અહીંયા જ્ઞાનાદિ અલ્પ નિશ્ચય પરિણતિ એટલે કે જ્ઞાનના આધારે થયેલી જ્ઞાન વેદનમય જે જઘન્યાંશની પરિણતિ એ અલ્પ પરિણતિ છે, એ સાધક થાય છે અને ત્યાંથી એ આગળ વધીને ઉત્કૃષ્ટ ભાવ, ત્યાં અભેદ પોતે જ તેજ જ્ઞાનાદિ ગુણનો ઉત્કૃષ્ટ ભાવ સાધ્ય છે. ત્યાં તે જ્ઞાનાદિ સ્વસંવેદન, જ્ઞાનનું સ્વસંવેદન છે એનો ઉત્કૃષ્ટ સ્વસંવેદનનો ભાવ સાધ્ય થશે. એમ કહેવું છે કે રાગની સાધના થતા થતા જ્ઞાનની સાધના નહીં થાય. રાગ વધીને જ્ઞાન રૂપે નહીં પરિણમે. એટલે જ્ઞાનની ક્રિયા, જ્ઞાનનું વેદન, જ્ઞાનનો આધાર, એ જે જ્ઞાન ગુણ જેને કહેવામાં આવ્યો, એ જ્ઞાન ગુણ અલ્પપણે પ્રગટ થયો હશે, એવી જ્ઞાન પરિણતિ અલ્પપણે પ્રગટ થઈ હશે તો તે આગળ વધીને તેમાંથી ને તેમાંથી આગળ વધતા વધતા તે જ પ્રકારની સાધનામાં આગળ વધતા વધતા જ્ઞાનને જ વેદતા વેદતા બીજી રીતે જ્ઞાનમય આત્મામાં જ લીન રહેતા રહેતા જીવ વિશેષ ઉત્કૃષ્ટ ભાવને સાધશે, જે થશે એને એમ કહેવું છે. અથવા મોક્ષ માર્ગ સાધક છે ને મોક્ષ સાધ્ય છે એમ થયું. મોક્ષ માર્ગ છે એ અલ્પ જ્ઞાનાદિ નિશ્ચય પરિણતિ છે અને મોક્ષ છે તે ઉત્કૃષ્ટ જ્ઞાનાદિ ગુણની પરિણતિ છે. તો એની સજાતીય ભાવની સાથે એને મેળ છે. મોક્ષને મેળ એના સજાતીય ભાવ સાથે છે, વિજાતીય ભાવ સાથે એનો મેળ નથી. આમ સિદ્ધ કરવું કેમ? એમ કે છે કે જગતમાં એ સિવાય પણ મોક્ષની સિદ્ધિ કરે છે બીજા, કે આ રીતે શરીરની ક્રિયા થાય, મનની ક્રિયા થાય, વાણીની ક્રિયા થાય. ઓમ 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 બોલતા 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 કાર્ય થઈ જાય. કોઈ કંઈક સમાધિમાં આ પ્રકારે આટલો ટાઈમ શરીર આમ રહીએ તો આમ થાય, આપણે કાવ શક્ય છે. કોઈ એમ કહે કે મન કોઈ એક પદાર્થમાં, અરે પરમાત્મામાં લીન કરો, બીજા પરમાત્મામાં તો મોક્ષ થઈ જાય. એવા અનેક પ્રકારના વિભિન્ન અભિપ્રાયો છે જે બધામાં પ્રત્યક્ષપણે રાગની ઉત્પત્તિ જોવામાં આવે છે. ભલે એ બધા શુભ રાગ છે તો પણ રાગની ઉત્પત્તિ જોવામાં આવે છે. એ રાગની ઉત્પાદક ક્રિયાથી જ્ઞાનાદિ ઉત્કૃષ્ટ ભાવ સાધ્ય નથી થતો, જ્ઞાન ગુણ ઉત્કૃષ્ટપણે સાધ્ય નથી થતો. એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ નથી થતી એમ લેવું છે. પણ જ્ઞાન જ્ઞાનને સાધે છે, જ્ઞાન જ્ઞાનમાં લીન થાય છે તો એ જ્ઞાનાદિ જ્ઞાન ક્રિયાથી, જ્ઞાન ગુણથી ઉત્કૃષ્ટ જ્ઞાન પરિણતિ સધાય છે. જ્યાં જ્ઞાનાદિ અલ્પ નિશ્ચય પરિણતિ એટલે શરૂઆત લેવી, અલ્પ નિશ્ચય પરિણતિ એટલે શુદ્ધ પરિણતિ. નિશ્ચય પરિણતિનો અર્થ થાય છે શુદ્ધ પરિણતિ. આદિમાં જ્ઞાન, આદિમાં ચારિત્ર લઈ લેવું, શ્રદ્ધાને લઈ લેવું, શુદ્ધ સુખ આનંદની પર્યાય લઈ લેવી, પુરુષાર્થની પર્યાય લઈ લેવી, એ બધા ગુણ લઈ લેવા આદિમાં. સમ્યક તો સન્મુખમાં હજી નિશ્ચય પરિણતિ નથી પ્રગટી. સમ્યક દર્શન થતા નિશ્ચય પરિણતિ પ્રગટી છે. જે જ્ઞાનાદિ ગુણ છે ત્યાં સ્વસંવેદન હજી પ્રગટ નથી થયું. સન્મુખમાં સમ્યક દર્શન પહેલા સમ્યક તો સન્મુખ છે, એમાં મિથ્યા શ્રદ્ધા હજી ઊભું છે. જ્ઞાનમાં સ્વરૂપનો પ્રતિભાસ થવા છતાં સ્વસંવેદન પ્રગટ નથી થયું, અભેદ વેદન નથી આવ્યું તો ત્યાં હજી જ્ઞાન ગુણ પ્રગટ થયો છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, અનુભવ થયો છે એમ તો કહેવાય નહીં. જ્યાં સમ્યક્ત્વી જીવ સાધક છે ત્યાં તે જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાધ્ય છે. એમ કહે છે કે સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાને થાય છે ત્યાં ભલે શ્રદ્ધાન શુદ્ધ થયું તો પણ હજી ચારિત્ર નથી સધાયું. કહે છે કે એને ચારિત્ર એને સધાય છે. જે સમ્યક્ત્વી સાધક છે તેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય સધાય છે. એને એક જ સધાય છે સમ્યક દર્શન એવું બંધું. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ લીધું છે. સમ્યક્ત્વની અન્ય ગુણ પ્રધાન પરિભાષા એ છે કે સર્વગુણના અંશ શુદ્ધપણે પ્રગટ થવા લાગે ત્યારે સમ્યક્ત્વ જાણવું. માત્ર શ્રદ્ધાન જ શુદ્ધ થયું હોય, બાકીના કોઈ ગુણો પરિપૂર્ણ રીતે મલિન હોય, એટલે કે ચારિત્ર સર્વાંશે ન હોય, ચારિત્ર પ્રગટ જ ન થયું હોય, તો ત્યાં સમ્યક દર્શન થયું છે એ વાત પણ સાચી નથી. નહીં, પ્રથમમાં પ્રથમ ઉપશમ થાય છે અનાદિના મિથ્યા દ્રષ્ટિ જીવને. કોઈ પણ ત્રણેય કાળે કોઈ પણ ક્ષેત્રે પહેલું ઉપશમ સમ્યક દર્શન થાય એની વાત છે. સમ્યક દર્શન થાય એટલે ઉપશમ સમ્યક દર્શન થાય. તે ઉપશમ સમ્યક દર્શન નિર્મળ સમ્યક દર્શન છે. કેવું? નિર્મળ સમ્યક દર્શન છે. જેવા સીધ પરમાત્મા પોતાના પરિપૂર્ણ આત્મ સ્વરૂપને, પૂર્ણ શુદ્ધ સ્વરૂપને શ્રદ્ધાએ કરીને શ્રદ્ધે છે, એવા જ બિલકુલ પોતાના સિદ્ધ પદને નિર્મળ ઉપશમ સમ્યક દર્શનમાં ચોથા ગુણ સ્થાને ચાર ગતિમાં રહેલો કોઈ પણ સાધક જીવ શ્રદ્ધે છે. એના વિષયમાં જરાય ફેર નથી. સમ્યક દર્શનના વિષયમાં બિલકુલ ફેર પડતો નથી અને શ્રદ્ધા ગુણ કદી અધૂરો પરિણમતો નથી. શ્રદ્ધા ગુણમાં અલ્પ બહુત્વ પરિણમનની અંદર નથી. ચારિત્ર વિશેષ ચારિત્ર પછી આવે છે, પણ તે કાળે ચારિત્ર આવતું જ નથી એવું નથી બનતું. જ્યારે પ્રથમ સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે એને સ્વસંવેદન જ્ઞાન તે જ સમયે પ્રગટ થાય છે અને સ્વરૂપ આચરણ નામનું શુદ્ધોપયોગની સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર પણ ત્યારે એને પ્રગટ થાય છે. પ્રથમ ધ્યાન દશામાં જ ચારિત્રને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ટૂંકામાં કહીએ, ચારિત્રની મુખ્યતાથી સમ્યક દર્શનને કહીએ તો પ્રથમ શુદ્ધોપયોગ જે આત્મામાં સ્થિર ઉપયોગ થયો, એવું જે સ્વરૂપ આચરણ થયું, એવું જે સ્વરૂપમાં લીનતારૂપ ધ્યાન થયું ત્યાં સમ્યક દર્શન પ્રગટ્યું. બંને બધા શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની પરિણતિ એક સાથે પરિણમે છે. ત્યાં વારાફરતી નથી. પહેલા સમયે શ્રદ્ધાન પરિણમે, બીજા સમયે જ્ઞાન પરિણમે અને ત્રીજા સમયે ચારિત્ર પરિણમે એમ પણ ત્યાં
નથી.
સોગાનીજીએ સ્પષ્ટ કર્યું છે સમ્યક દર્શનનો એ વિષય એમના એક પત્રમાં સ્પષ્ટ કર્યો છે. ચારિત્રની વ્યાખ્યા સ્વરૂપ સ્થિરતા તે ચારિત્ર છે. સ્થિરતા અસ્થિરતા રૂપ ચારિત્ર, અસ્થિરતા તે અચારિત્ર અને સ્થિરતા તે ચારિત્ર. પોતાના પરમાત્મ પદમાં ઉપયોગની સ્થિરતા થાય તે ચારિત્ર અને અસ્થિરતા થાય તે અચારિત્ર. જ્યારે અસ્થિરતા થાય ત્યારે આત્મામાં જે ચારિત્ર નામનો ગુણ છે એમાં રાગ, એને પરિણામમાં રાગની ઉત્પત્તિ થાય. શું આત્મામાં જેમ શ્રદ્ધા ગુણ છે, જેમ આત્મામાં જ્ઞાન ગુણ છે, એમ આત્મામાં ચારિત્ર ગુણ છે. એ ચારિત્ર ગુણ સદાય પરિણમે છે, પણ સંસારી જીવને એ ચારિત્ર ગુણ રાગ રૂપે પરિણમતો હોવાથી તે બધો અચારિત્ર ભાવ કહેવાય છે. અચારિત્ર કહો, કુચારિત્ર કયો, બે એક છે. અને તે ચારિત્ર ગુણ વિતરાગ ભાવે પરિણમે, રાગ રહિત શુદ્ધ પરિણમે ત્યારે, રાગ રહિત વિતરાગ ભાવે પરિણમે ત્યારે એને ચારિત્ર ખરેખર કહેવામાં આવે છે. એવી વિતરાગતા પ્રથમ સમ્યક દર્શનના કાળમાં ઉત્પન્ન થાય છે, ત્યાંથી શરૂઆત થઈ વિતરાગતાની. એમ ચારે ગતિમાં કહ્યું ને, ચાર ગતિમાં તો તિરિયંજ પણ આવ્યા, ચાર ગતિમાં નારકી આવ્યા, ચાર ગતિમાં દેવ આવ્યા. હવે દેવ નારકી ને તિરિયંજમાં તો બાહ્ય ચારિત્ર છે ક્યાં, દેખાય છે? મનુષ્યમાં બાહ્ય ચારિત્ર નો સવાલ ઉભો થાય છે, છતાં એને ત્યાં ચારિત્ર છે. બાહ્ય ચારિત્ર ને ચારિત્ર સમજવા વાળા તો શું કે છે કે ભાઈ આને દીક્ષા લીધી માટે એને ચારિત્ર લીધું, એ ચારિત્ર નથી, એ આત્માનું ચારિત્ર નથી. શુદ્ધ ચારિત્ર તો વિતરાગ ભાવ છે, એમ છે ખરેખર. બાવીસમું પત્ર છે. અખંડ જ્ઞાન ધન શરીર કર્મ ભાવ કર્મ પર શુદ્ધ પર્યાય છે ભી ઊંડા ચૈતન્ય તત્વ મેં હું યહી મેરા અસ્તિત્વ હૈ શુદ્ધ પર્યાય કા અસ્તિત્વ ભી ઇસમેં ગૌણ હૈ ऐसी प्रथम यथार्थ श्रद्धा जब ही कही जाती है. सम्यक दर्शन क्यारे कहवाए? ऐसी प्रथम यथार्थ श्रद्धा, पहली वेली उपशम सम्यक दर्शन, साची श्रद्धा जब ही कही जाती है कि ऐसी श्रद्धा के प्रसार के साथ ही लीनता का प्रथम आत्मानुभव होता है. જ્યારે સ્વરૂપલીનતા, શુદ્ધો ઉપયોગ, સ્વરૂપમાં સ્થિર ઉપયોગ થઈ જાય, એ કાળે જે આત્માનો અનુભવ થાય ત્યારે એને પ્રથમ સમ્યક દર્શન કહેવામાં આવે. હું એમ કહે કે અમે તો જેવો શાસ્ત્રમાં ભગવાન આત્મા કહે છે એવો જ અમારી શ્રદ્ધામાં અમે માનીએ છીએ, ભલે અમને આત્મસ્થિરતા અને લીનતા ન થઈ હોય, પણ અમારી શ્રદ્ધા સાચી છે. એને ના પાડે છે કે એ શ્રદ્ધા હજી થઈ નથી, હું ભલે એમ કે હું એમ જ માનું છું ને હું બીજી રીતે માનતો જ નથી ને, પણ સોએ સો ટકાની વાત છે. ઉપરથી ઇન્દ્ર આવે તો મારી માન્યતા ન ફેરવી શકે એમ કે એને કહે છે કે ના, આજે શ્રદ્ધા નથી થઈ. શ્રદ્ધા તો પ્રથમ લીનતા પ્રગટે ત્યારે એને શ્રદ્ધા કહેવામાં આવે, ત્યાં સુધી એને શ્રદ્ધા કહેવાતી નથી. તમે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને માનતા નથી, અને અમે સુદેવ સુગુરુ ને સુશાસ્ત્ર ને જ માનીએ છીએ, માટે અમારી શ્રદ્ધા સાચી એમ ને. એને કહે છે કે લીનતા થયા વિના તારું ક્યારે ફરી જશે, ઠેકાણું રહેશે નહીં. ખીલે બંધાવવું જોઈએ. ધ્રુવ ખીલો છે, આત્મા ધ્રુવ ખીલો છે, પરણતી ત્યાં બંધાય, પરિણામ ત્યાં બંધાય, તો પછી ત્યાં ને ત્યાં જ ફરે. એ આગું ફરી ન શકે, પરિણામ આગું જઈ ન શકે. અને ધ્રુવ ખીલાને વળગ્યા વિના પરિણામ ક્યાં જઈને પડે એનો કઈ કોઈ ઠેકાણું નથી. એ શ્રદ્ધાની વ્યાખ્યા એમણે લીનતા મુખ્યતાથી અહીંયા કરી છે, 22મા પત્રમાં છે. જ્યાં સમ્યક્વી જીવ સાધક છે ત્યાં તે જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાધ્ય છે. સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સધાય છે, બીજાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સધાતું નથી. અથવા સમ્યક દ્રષ્ટિ જીવ આગળ વધીને મુનિપણાના વિતરાગતા રૂપ ચારિત્ર અને વિશેષ આત્મજ્ઞાન છે એ સમ્યક દ્રષ્ટિ સાધશે, બીજો મિથ્યા દ્રષ્ટિ સાધી શકશે નહીં. મિથ્યા દ્રષ્ટિ ભલે જીનોક્ત વ્યવહાર પાળે, બહારની અંદર બાહ્ય ચારિત્રમાં જીનોક્ત વ્યવહાર પાળે, જીન શાસ્ત્રમાં કયો છે તેવો વ્યવહાર પાળે, તો પણ મિથ્યા દ્રષ્ટિ જીવ ચારિત્રને સાધતો નથી, એટલે વિતરાગતાને સાધતો નથી. તે એક પ્રકારના રાગને ત્યાં સાધે છે, એ ચારિત્ર નથી. લોકો તો રાગને ને બહારની ક્રિયાને જ ચારિત્ર માની બેઠા છે. સંપ્રદાયની એ પરિસ્થિતિ છે આજની, કે બાહ્ય ક્રિયા અને શુભ રાગ થઈ ગયું ચારિત્ર. કહે છે કે ત્રણ કાળમાં એ ચારિત્ર નથી. શ્રદ્ધાનો દોષ થયો, માન્યતાની જ ભૂલ થઈ, સીધો શ્રદ્ધાનો દોષ થયો. શ્રદ્ધા વિપરીત થઈ અચારિત્ર ને ચારિત્ર માં ગ્રહિત મિથ્યાત થયું. કેવું ગ્રહિત મિથ્યાત સિદ્ધું થાય છે બુદ્ધિપૂર્વક ઊંધું ગ્રહણ કર્યું. તે સાચી સમજણ કરીને પરિણમન કરે, સાચી સમજણ કરે, સમજણના કાળમાં નિરાવરણ પરિપૂર્ણ પરમાત્મા સિદ્ધપદ સ્વરૂપ આત્માને ઓળખે, ઓળખીને લીન થઈને અનુભવ કરે, આ એનો આરવારો છૂટો થાય. જ્યાં ગુણ મોક્ષ સાધક છે ત્યાં દ્રવ્ય મોક્ષ સાધ્ય છે. ગુણ મોક્ષ એટલે ગુણ એટલે અહીંયા ભાવ. જ્યાં ભાવ મોક્ષ સાધક છે ત્યાં દ્રવ્ય મોક્ષ સાધ્ય છે. જે જીવને ભાવ મોક્ષ સધાય છે એટલે ભાવમાં મુક્તપણું થાય છે, તેને દ્રવ્ય પણ મુક્તપણું થાય છે. અરિયંત પરમાત્માને ભાવ મુક્તિ છે. હજી મન વચન કાયાનું બંધન હોવાથી દ્રવ્ય મુક્તિ નથી. સિદ્ધ પરમાત્મા છે તે ભાવે અને દ્રવ્ય બંને રીતે મુક્ત છે, બંને પ્રકારે મુક્ત છે. અરિયંત પરમાત્માને ગુણ મુક્તિ અથવા ભાવ મુક્તિ કહે છે. અને એ પહેલાની જે મુનિ દશા છે તે અપ્રતિબંધ વિહારી દશા છે. મુનિને બહારમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી. આવે છે અપૂર્વ અવસરમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વીણ વિચરવું ઉદયાધીન વિત લોભ. જો વિત લોભ એટલે આ ઠીક છે એવો લોભ નથી, આ ક્ષેત્ર ઠીક છે એવો લોભ મુનિને કોઈ ક્ષેત્રને વિશે નથી કે આ ક્ષેત્ર મારા માટે ઠીક છે. અહીંયા ધર્મના લોભી જીવો છે, પૈસાના લોભી નહીં, ધર્મના લોભી જીવો છે. ધર્મ માટે અહીંયા મારી પાસે મોટી સંખ્યામાં આવે છે અને હું એમને ધર્મનો ઉપદેશ આપું છું માટે આ ક્ષેત્ર સારું છે એવો લોભ પણ મુનિને હોતો. હે, કરુણા ભાવ છે પણ એની મર્યાદા છે. કરુણા ભાવ છે તો પણ એની મર્યાદા છે. નીચેના સ્તરનો કરુણા ભાવ નથી, બહુ ઉત્કૃષ્ટ સ્તરનો કરુણા ભાવ. એકેન્દ્ર જીવને પણ ઘાત કરવા મુનિ તૈયાર નથી. પાણીમાં ચાલતા નથી, લીલોતરી ઉપર ચાલતા નથી, ચોમાસામાં કેમ વિહાર બંધ રાખે છે કે ઘાસ ઉપર ચાલવાનું ન થાય, પાણી ઉપર ચાલવાનું ન થાય. સંગી પંચેન્દ્રિય જીવને તૃષા લાગી હોય, માણસ પાણી પાય કે ન પાય, કેમ કરુણા નથી? કરુણા તો એકેન્દ્ર જીવની પણ હિંસા ન થાય એટલે છે. પણ એના માટે આહાર પાણી લેવા ન જાય, એના માટે દવા લેવા ન જાય. મર્યાદા છે, આરંભ સમારંભ ની મુનિને મર્યાદા છે. નીચેના સ્તરના સુખ ભાવનો એમને થતા નથી, થાય તો મુનિ પણ રહેતો નથી, અચારિત્ર થઈ જાય છે, ચારિત્ર રહેતો નથી. મુનિ તો ચારિત્રવંત છે ને, તો એના શુભરાગની અશુભ તો છે જ નહીં. સર્વ સાવધ યોગનો ત્યાગ કરીને મુનિ પણ લીધું છે, પણ શુભની પણ એને મર્યાદા છે. નીચેના સ્તરનું શુભ ગ્રહસ્થી સંસારીને હોય એવું શુભ મુનિ દશામાં હોય તો પછી આશ્રમ ખોલવા ને ગૌશાળાઓ કરવી ને ગાયો માટે ઘાસ ઉગાડવા ને ગાયોને ઘાસ નિર્માણ બધું આવશે એની અંદર. પછી તો પછી કઈ બાકી નિર્માણ, કૂતરાના રોટલા આવશે ને બધું આવશે એની અંદર. બાળકોને સંસ્કાર નાખવા ને સ્કૂલો ખોલવી ને પાઠશાળાઓ ખોલવી ને કઈક આવશે એની અંદર. તો પછી કઈ મર્યાદા રહેશે નહીં, કોઈ મર્યાદા રહી જ ન શકે. પછી એ તો એક પગથિયું ચૂક્યો કે ગયો નીચે. ક્યાં પછી મુનિ હતા એ
નહીં,
એ વખતે મુનિ હતા બચાવવાનો ભાવ કર્યો ત્યારે
મુનિ પણ
હે, ત્યારે અમુનિ થઈ ગયા. 700 મુનિ નો જાન બચાવવાનો વિકલ્પ આવ્યો. 700 મુનિ હતા એમની સાથે સંઘમાં, કે આ 700 મુનિ બળી જશે, હળગી જશે, પડથું થઈ જશે, અને બચાવી લેવા જોઈએ. મારી પાસે લબ્ધિ છે, લબ્ધિની ખબર પડી. વિકલ્પ થયો કે ગયું મુનિ પણ શું થયું, લાભ થયો કે નુકસાન થયું, આત્માને શું થયું? વિષ્ણુકુમાર મુનિ ના આત્માને એ 700 મુનિ ને બચાવવાનો લાભ થયો કે નુકસાન થયું? કયો વ્યવહાર એમ ગીત ગાય લોકો વાત્સલ્ય, જો આ વાત્સલ્ય મુનિનો, મુનિરાજ કેવા વાત્સલ્ય કરે છે. 700 મુનિ ને બચાવી લીધા વત્સલતાથી. મુનિનો ધર્મ નથી આમ છે. એમાં કઈ ઓછું કઈ તોડવાનો કાટલો ફરફરે એવું નથી. આમાં દિગંબર મુનિ હોય કે ગમે તે હોય, ગયા મુનિપણા માટે ફરીને આરાધન થાય છે ત્યારે મુનિપણો આવે છે. પાછું જ્યાં ગુણ મોક્ષ સાધ્ય છે ત્યાં દ્રવ્ય મોક્ષ સદાય છે. અરિહંત દશા સિદ્ધ સદા દશાની સાધક છે, અરિહંત પણ સાધક છે અને સિદ્ધ દશા તે સાધ્ય છે. પૂર્વક્રમ લીધો છે એટલે કોઈ પૂર્વે અરિહંત થયા વિના સિદ્ધ થાય એવું પણ કદી ન બને. તેરમા ગુણ સ્થાને આવે આવે ને આવે જ. અરિયંત અને તીર્થંકર બે એક વાત નથી. તીર્થંકર તો પુણ્ય પદવી છે. બધા અરિયંતો તીર્થંકરો હતા નથી. તીર્થંકર બધા અરિયંત જ હોય છે. જેટલા તીર્થંકર પદે તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં હોય તે બધા અરિયંત અવસ્થામાં જ તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે. તીર્થંકર પ્રકૃતિ બાંધી છે પહેલા છદમસ્ત દશામાં, અરિયંત દશામાં નથી બાંધી. પણ એનો ઉદય આવે છે અરિયંત દશામાં. સંપ્રદાયમાં તો ઘણાને એ ખબર નથી કે અરિયંત ને તીર્થંકર વચ્ચે શું ફેર. તો જેટલા એને દ્રવ્ય કહ્યા, પૂતગળ દ્રવ્યને દ્રવ્ય કહ્યું. અહીંયા કર્મના પૂતગળ પરમાણુઓ એ પૂતગળ દ્રવ્યને અહીંયા દ્રવ્ય કીધું. તેજ શરીરના જે પરમાણુઓ પૂતગળ દ્રવ્યના એને પણ દ્રવ્ય કહ્યું. એ બધાથી બધાથી ભિન્ન પડી જાય છે. સિદ્ધ પરમાત્માને કોઈ પણ પરમાણુનો સંયોગ નથી. તેજ શરીર નથી, કર્મ શરીર નથી, સર્વ કર્મનો અભાવ કર્યો છે આઠે કર્મનો. અને શરીર એનું ફળ છે, કર્મ ફળ પણ નથી, નો કર્મ પણ નથી. દ્રવ્ય કર્મ નથી, ભાવ કર્મ નથી, નો કર્મ નથી. અને પાંચ શરીરમાંથી કોઈ શરીરનો સંગ નથી. અસંગ દશા થઈ એને દ્રવ્ય મોક્ષ કહે છે. જ્યાં ક્ષપક શ્રેણીએ ચઢું સાધક છે ત્યાં તદભવ સાક્ષાત મોક્ષ સાધ્ય છે. પણ એ બીજ વાત છે કે જેને સાક્ષાત મોક્ષ થાય તેને પહેલા સર્પક શ્રેણી શરૂ થાય. ઉપસમ શ્રેણી વાળા ક્ષપક શ્રેણી વાળા નિયમ થી અંતર મુહૂર્ત માં મોક્ષ પામે ને પામે છે. જે મુનિ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ઝૂલતા સાતમે થી આગળ વધી ગયા, છઠ્ઠામાં ન આવ્યા, બાહ્ય ચારિત્ર્યનો પ્રકાર ગયો, આઠમાં અને નવમાંથી જ્યાં શ્રેણી માંડી, ક્ષપક શ્રેણી માંડી, અંતર મુહૂર્તમાં એને મોક્ષ થાય છે. એક કલાક શ્રેણી નવમાંથી નવ દસ બાર અને તેર બધા શુક્લ ધ્યાનના શુક્લ ધ્યાન ની દશાઓ છે. નવ માંથી ના ક્ષપક ક્ષાયકો એક જ છે. ક્ષાયક ના અર્થમાં જ ક્ષપક છે. ત્યાં ક્ષેપવું, ક્ષેપવું એટલે ખેરવવું. આપણે નથી કહેતા ક્ષેપણ કરો, આ ધૂપ ને ક્ષેપી ખેવાનો. પછી ક્ષો નો ખો થઈ ગયો ગુજરાતીમાં અપભ્રંશમાં, એટલે ખેવો એમ કે છે. ખેવામાંથી ખરવો એમ કે છે. મૂળ શબ્દ છે ક્ષમાથી, એ અપભ્રંશ છે. જ્યાં દ્રવ્યથી ભાવથી થયેલો યતિ વ્યવહાર શ્રાધક છે ત્યાં સાક્ષાત મોક્ષ સાધ્ય છે. એટલે કે સાક્ષાત મોક્ષ થાય એને દ્રવ્ય ને ભાવે મુનિપણું હોય હોય ને હોય જ. કોઈ એમ કહે કે ભલે અમને ભાવે મુનિપણું આવી ગયું છે, દ્રવ્ય ભલે ન હોય, ન ચાલે. અમને ભલે બારમા પંચ મહાવ્રત આ તે એમાં ભલે ગડબડ હોય, અથવા અમે ન મહાવ્રત લીધા હોય કે ન અમે બારમા દીક્ષા લીધી હોય, પણ અમને તો અંદર ઘરે બેઠા બેઠા આત્માના ધ્યાનમાં ચડીને મોક્ષ થઈ ગયો. એવું કદી બંધન દ્રવ્ય ને ભાવે યતિ વ્યવહાર સાધક છે અને મોક્ષ સાધ્ય છે. એ વિના મોક્ષ હોય શકે? ચારિત્ર બહારમાં લીધા વિના અંદરનું ચારિત્ર હોય નહીં, અને અંદરનું ચારિત્ર હોય એને બહારનું ચારિત્ર ન હોય એવું બને નહીં. જો બહારનું ચારિત્ર લે અને અંદરનું ચારિત્ર આવે એવો કોઈ નિયમ નથી, પણ જો એ બંને હોય તો એને મોક્ષ થયા વિના વ્યવહારને માનીએ છીએ ને, વ્યવહારને ચુસ્તપણે માનીએ છીએ અને એમાં બાંધછોડ કરતા નથી એવા ચુસ્તપણે માનીએ છીએ. એક દિગંબર બ્રહ્મચારી આવ્યા હતા, આમના મિત્ર હતા જૂના, કપિલ કોટડિયા, ગુરુદેવનો બહુ વિરોધ કર્યો હતો. અહીંયા હિંમતનગરમાં પ્રતિષ્ઠા થઈ ને ત્યારે ઘણો વિરોધનો જબરો ઝંડો લીધો હતો એને. દિવાલે લીખ્યું હતું હિંમતનગરમાં, કાનજી સ્વામી પાછા જાઓ, કાનજી સ્વામી પાછા જાઓ. શું આપણા વાંચનમાં આવી ચડ્યા હતા, તમે મુનિઓને માનતા નથી એનું શું? મુનિઓને માનીએ છીએ અને એટલા બધા ચુસ્તપણે મુનિઓને માનીએ છીએ કે તમારી જેમ બાંધછોડને અમે સ્વીકારતા નથી. એની અંદર ચૂપ થઈ ગયા, એક દલીલ ન કરી. અને એ મુનિદશા જે શાસ્ત્રોક્ત મુનિદશા છે એ તો જીન આજ્ઞા છે. એ જીન આજ્ઞા ઉપર પગ દેવાનો કોઈનો અધિકાર નથી. તમે કયા લાયસન્સથી પગ દો છો એના ઉપર, એ આજ્ઞા તોડવાનું લાયસન્સ ક્યાંથી લાવ્યા તમે? બતાવો, પરવાનો છે તમારી પાસે કોઈ? અક્ષર નહીં મળી. સમજી ગયા કે આમાં વ્યવહારની વાતમાં અહીંયા હાલે એવું નથી. નિશ્ચયમાં તો કોઈનો પત્તો ખાય એવું નથી, પણ વ્યવહારમાં એમાં ચાલે એવું નથી. બહુ ચુસ્તપણે વ્યવહારનો અંગીકાર કરવો છે. ભલે વ્યવહાર ગૌણ છે તો પણ, વ્યવહાર ગૌણ છે એનો અર્થ એમ નથી કે ગમે તેમ ચાલે, એવો અર્થ બિલકુલ વર્ગી જ નથી. એ તો વ્યવહારની વાત છે, એમ નહીં, એ વ્યવહારની વાત છે, પણ એ યથાયોગ્ય જ જોઈએ. મુમુક્ષુથી માંડીને મુનિપણાથી જરાય ફેરફાર પડે એટલે વાત પૂરી થઈ ગઈ, ખલાસ થઈ. એટલું બધું ચુસ્ત પણ આની અંદર છે. એમાં શું છે કે પુરુષાર્થ નબળો હોય છે, ઉપસમ શ્રેણી વાળાને એવો નબળો હોય છે કે ત્યાં કર્મ ખરવાને બદલે અને અશુદ્ધતાનો મૂળમાંથી અભાવ થવાને બદલે અશુદ્ધતા દબાય છે અને કર્મ પણ ઉપસમે છે, દબાય છે. એ દબાય છે, એ પાછા ઉબળે છે. જેમ પાણી નિર્મળ થાય ત્યારે કાં તો મેલ એમાંથી કાઢી નાખો અને કાં તો આશરી જાય ને મેલ નીચે બેસી જાય. તો નીચે બેઠેલો મેલ છે એ ઉબળીને ઉપર આવે તો પાછું પાણી મલિન થઈ જાય. એ ઉપસમ છે, જે નીચે બેઠેલો મેલ છે એ ઉપસમ છે. અને મેલ કાઢી નાખ્યો, પાણી ગળીને ચોખ્ખું કરી નાખ્યું, એમાંથી અભાવ થઈ ગયો, એ ક્ષય થઈ ગયો. એટલે અહીંયા નિમિત્તપણે દ્રવ્ય કર્મનો ક્ષય છે, ભાવમાં અશુદ્ધિનો ક્ષય છે, કે એ દ્રવ્ય ફરીને અશુદ્ધપણે નહીં પરિણમે. અને ઉપસમમાં દ્રવ્ય ઉપસમી છે એટલે સત્તામાં રહે છે, પ્રકૃતિ છે એ ઉદયમાં આવવાને બદલે ઉપસમી જાય, સત્તા ન છોડે એની. જો પ્રકૃતિ ઉદયમાં આવે, કર્મની પ્રકૃતિ, તો ખરી જાય, ઉદય આપીને ખરી જાય. આ ઉદયમાં આવવાને બદલે એ ઉપસમીને સત્તામાં રહી ગયું, એ પાછો ઉદયમાં આવશે. જે સત્તામાં છે એ ઉદયમાં આવ્યા વિના નહીં રહે, એનો કાળ પાકશે એટલે તરત જ ઉદયમાં આવશે, વિપાક થશે એનો. એટલે ત્યાં શું છે, મન કશાય બીજો વિષય છે, પણ અહીં તો ઉપસમ છે, ત્યાં આ બારમાં વિતરાકતા છે. ઉપસમ સમ્ય દર્શનમાં એ બાર વિતરાકતા છે, ઉપસમ શ્રેણીમાં એ વિતરાકતા છે, અને અગિયારમાં ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાકતા છે. કેટલી? ઉપસમ ભાવે પૂર્ણ વિતરાકતા છે. બારમાં વિતર ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાકતા છે, પણ ક્ષાયિક ભાવે છે, બે પૂર્ણ વિતરાકતા છે, પણ એક ઉપસમ ભાવે છે ને એક ક્ષાયિક ભાવે છે. દસમા ગુણ સ્થાન સુધી જે સૂક્ષ્મ સાંપ્રાય છે, દસમા ગુણ સ્થાનનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય. તો ત્યાં સૂક્ષ્મ લોભ છે અબુદ્ધિપૂર્વકનો, પણ બારમું તો વિતરાગ ચારિત્ર છે, અગિયારમું વિતરાગ ચારિત્ર છે, બારમું વિતરાગ ચારિત્ર. શું કહ્યું, જ્યાં દ્રવથી ભાવથી થયેલો યતિ વ્યવહાર સાધક છે ત્યાં સાક્ષાત મોક્ષ સાધ્ય છે. અંતર શુદ્ધિ છે, મુનિ દશાની જે અંતર શુદ્ધિ છે એને બહારની તથારૂપ બાહ્ય શુદ્ધિ પણ અવશ્ય અવશ્ય હોય જ છે, ન હોય પરિસ્થિતિ હોતી નથી. કેમ કે એને ભાવ ઉત્પન્ન થતો નથી. મુખ તો શુદ્ધિ એટલી વધી છે કે મલિનતામાં મર્યાદા આવી ગઈ છે એમ બતાવવું છે. મલિનતા અમર્યાદ રહી છે એમ ત્યાં ન ચાલે, કારણ કે શુદ્ધિ વધી ગઈ છે. જ્યાં ભાવ મનાદી રીતિનો વિલય સાધક છે ત્યાં કેવળ સાક્ષાત પરમાત્મા રૂપ થવું સાધ્ય છે. કેટલા બોલ લીધા છે, હજી આગળ એક બીજો અધિકાર આવશે સાધ્ય સાધકનો. અહીંયા થોડું પૂરું કરી વળી વચ્ચે બીજું ચાલશે, વળી સાધ્ય સાધકનો ભાવ લેશે. જ્યાં ભાવ મનાદી રીતિનો વિલય સાધક, જેનું ભાવ મન વિલય થઈ ગયું, અરિયંત પરમાત્માને દ્રવ્ય મન છે પણ ભાવ મન નથી, તેથી ત્યાં સાક્ષાત પરમાત્મા તે થયા છે. છેલ્લે ભાવ મન જાય છે, અબુદ્ધિપૂર્વક પણ મનની અંદર રાગ રહેતો નથી. દ્રવ્ય મન છે તો એક જેમાં આંખ ઇન્દ્રિય રૂપે છે એમ અહીંયા કમળના આકારે દ્રવ્ય મન છે, સૂક્ષ્મ પરમાણુ એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, એ સૂક્ષ્મ પર્યાય પરિણમેલા એ પરમાણુ છે. તો એનો વિચાર સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવને મનમાં જે વિચાર થાય છે એની સાથે મનનું પણ હલનચલન પરિસ્પંદન થાય છે. તેથી મનોપર્ય જ્ઞાની છે, જે મુનિને મનોપર્ય જ્ઞાન હોય છે તે બીજાના મનના વિચારો જાણી શકે છે. જેમ કોઈ માણસ બોલે ને એનો વિચાર જાણી શકાય, એ ભાષાના નિમિત્તે જાણી શકાય છે. કે મને પાણી આપો તો એ મને પાણી આપો એવું જેને પાણી માંગ્યું એના ઉપરથી એનો ભાવ જાણ્યો કે આ માણસને પાણીની ઈચ્છા થઈ એને પાણી માંગ્યું. એ તો વિચારને એને વાણીમાં વ્યક્ત કર્યો. તો એ વાણીના પરમાણુ દ્વારા જેમ વિચાર જણાયા એમ મનની હલનચલનથી વિચાર જણાય છે. એ છદ્મસ્થ જીવને મુનિ દશામાં મનોપર્ય જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે પહેલું પહેલું એટલું એટલું એનું જ્ઞાનમાં એ આવે છે, એને એ પરમાણુઓનું હલનચલન જણાય છે અને બીજાના મનના વિચારો એ જાણી શકે છે. જેમ આપણે ભાષાથી સમજી શકીએ એટલું જે મન જોઈને સમજી, મનને જોવે છે, એમનું જ્ઞાન મનને જોવે છે, એમના જ્ઞાનમાં એના મનના હલનચલનનું પ્રતિબિંબ પડે છે. તો આ મનોપર્ય જ્ઞાન તો મુનિ દશા વિના ઉત્પન્ન થાય, બોલું તો શ્રુત જ્ઞાનમાં નિર્મળતા હોય અને બીજાના મનની વાત જણાઈ જાય એ મનોપર્ય જ્ઞાન નથી. શ્રીમદજીને એવું ઘણું હતું, બીજાના મનની વાત છે એ કહી દેતા, પણ એ શુદ્ધ જ્ઞાનની નિર્મળતાનું અનુમાન થઈ જાય છે. અને આ તો સીધા મનના પરમાણુ જણાય, જેમ આંખની પાપણ ઊંચી નીચી થાય, મેષોન્મેષ થાય તો ખબર પડે કે આ મન થઈને આ ઉઘડી આંખ ઉઘડી આ આંખ મન થઈ, એમ એ મનના પરમાણુઓનું હલનચલન જણાય છે મનોપર્ય જ્ઞાનમાં અને મનના વિચારો જણાય છે. નહીં, મનોપર્ય જ્ઞાનમાં ગમ્ય થાય અને કેવળ જ્ઞાનમાં ગમ્ય થાય, બે જ્ઞાનમાં ગમ્ય થાય. નહીં, પરમાણુનું હલનચલન જણાય અને ભાવ પણ જણાય, એના ઉપરથી ભાવ જણાય. એના ઉપર મનોપર્ય જ્ઞાનમાં ઓછા વધતો ઉઘાડ હોય, કેમ કે ક્ષોપસમ જ્ઞાન છે, જ્ઞાનાવરણીના ક્ષોપસમે પ્રગટેલું છે, એટલે એમાં મર્યાદા હોય. અવધિ જ્ઞાનમાં મર્યાદા હોય, કોઈને ઓછું અવધિ હોય, કોઈને વધુ અવધિ હોય, એમ ઓછા ક્ષેત્ર સુધી જાણે, ઓછા કાળ સુધી જાણે, વધુ ક્ષેત્ર ને વધુ કાળ સુધી, કેમ કે ક્ષોપસમ છે જ્ઞાનાવરણીનો. એ મનોપર્ય જ્ઞાનાવરણીનો ક્ષોપસમ છે, જ્યારે કેવળ જ્ઞાન તો જ્ઞાનાવરણીના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે, ક્ષય જ્ઞાન છે. હા, મનોપર્યમાં એના ઉપર ઉપયોગ મૂકે, એ તો છે. આ છદ્મસ છે ને, આ કેવડી છે, ફેર છે. એ તો બારમા ગુણ સ્થાનનું ચતુર્થ જ્ઞાન ધારી, ચાર જ્ઞાન ધારી ગણધર દેવો છે. બધા ગણધરોને મનોપર્ય જ્ઞાન નિયમથી હોય, બધા ગણધરોને અવધિ જ્ઞાન નિયમથી હોય. મતિશ્રુત તો બધાને છે, મતિશ્રુત અવધિ ને મનોપર્ય ચાર જ્ઞાનના ધારે છે ગણધર દેવ. એમના બારમા ગુણ સ્થાન સુધીનું અંતર્મૂર્તમાં 14 પૂર્વ રચે એવું જેનું શ્રુત છે, ભાવશ્રુત, એ કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. એ મનોપર્ય જ્ઞાન હોય કે અવધિ જ્ઞાન હોય, બધા કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. ત્યારે તો મુનિરાજ એમ કે છે, બેન્સના વચનામૃતમાં આવે છે ને, મુનિરાજ કહે છે કે કામ ક્યાં અમારું અલ્પ જ્ઞાન અને ક્યાં આપનું કેવળ જ્ઞાન, કા સિંધુ ને કા બિંદુ, એક ટીપું ક્યાં ને એક સમુદ્ર ક્યાં, કેવળ જ્ઞાનમાં ને છદ્મસ્થના જ્ઞાનમાં આટલો મોટો આંતરો મુનિરાજ જોવે છે અને અરિયંત દેવનો મહિમા કરે છે અને ભક્તિ કરે છે. બરોબર, એ રીતે મુનિ પોતે ચાર જ્ઞાનના ધણી એવી ભક્તિ કરે છે. તીર્થંકર ભગવાન ને થાય કે ન થાય, તીર્થંકર ભગવાન ને તો શું છે કે મનોપર્ય જ્ઞાન નો કોઈ બીજો ઉપયોગ નથી, તો ધ્યાનમાં તો કોઈ તો એટલા અલ્પકાળમાં તીર્થંકર થઈ જાય છે, જેમ અરિયન થઈ જાય છે, શું એટલે એને કોઈ બીજો પ્રયોગ નથી મુનિ દશામાં. ગણધરદેવને તો નિયમથી હોય છે, ચાર જ્ઞાન ધારી છે ગણધરદેવના વિષયમાં, એ સ્પષ્ટ છે કે ચાર જ્ઞાન ધારી છે. તીર્થંકરનું તો કેવળ જ્ઞાન છે, એ અનંત જ્ઞાન છે. છદ્મસ્થ દશામાં આવે બધાને મનોપર્ય થાય છે કે નહીં એ કાંઈ આપણો જાણેલો વિષય નથી, કે એ મુનિ દિશામાં એને થાય જ કે ન થાય, બધાને પાછો ન થાય એવો કઈ નિયમ નથી. કોઈ જેમ મુનિઓને પણ બધા મુનિઓને કઈ મનોપર્ય અવધિ પ્રગટે જેવું કઈ નથી, કેવળ જ્ઞાન પ્રગટી જાય, અવધિ મનોપર્ય ન પ્રગટે, મતિશ્રુત હોય ને કેવળ જ્ઞાન પ્રગટી જાય સીધું, એટલે ઉઘાડ સંબંધીનો કોઈ નિયમ નથી. ગણધરો તો શાસ્ત્રના શાસનના શ્રુતના રચનારા છે, એમની પદવી જે છે એ પ્રકારનો ઉપાય એમને નિયમ થયો છે. અવધિ જ્ઞાન તો લઈને આવે છે, તીર્થંકર દ્રવ્ય છે એ અવધિ જ્ઞાન તો લઈને આવે છે, અને મુનિ દશામાં નહીં તો જન્મથી જ હોય છે. ત્રણ જ્ઞાન તો લઈને આવે છે માતાના પેટમાંથી, તીર્થંકરનો જન્મ થાય એમાં મતિશ્રુત ને અવધિ ત્રણ જ્ઞાન તો હોય છે. સંભવિત છે કે હોય, ત્રણ જ્ઞાન જયારે લઈને આવ્યા છે તો મુનિ દશા લેતા એમને ચોથું જ્ઞાન પ્રગટ થવું જોઈએ, ચોક્કસ નથી એ વિશે. પણ બધા તીર્થંકરો ને ન થાય કે કેમ, એ પ્રશ્ન છે. જેટલા તીર્થંકર મુનિ દશામાં આવે એને એ મનોપર્ય જ્ઞાનની લબ્ધિ થાય કે ન થાય, જેમ ત્રણ જ્ઞાન તો લઈને જ આવે તીર્થંકર, એમાં એમ નિયમ બચશે. એમાં કોઈ તીર્થંકર ને અવધિ જ્ઞાન જન્મથી જ ન હોય એવું ન બને, જન્મથી જ હોય એને. બરોબર, તો દેવલોક માંથી આવે અવધિ જ્ઞાન તો પૂર્વ ભાવથી જ હોય છે. અહીંયા તો શું કે છે કે ભાવમન જેનું વિલીન થાય છે એ ભાવમન નો સંબંધ પરિણામ ને છૂટી જાય છે અને પરમાત્મા દશા સાધ્ય થાય છે. એટલે પરમાત્મા એ આમ વિચાર કર્યો ને તેમ વિચાર કર્યો એ બધા ગપ્પા ચાલે એવું નથી. પરમેશ્વર હતા ને એને આમ વિચાર આવ્યો એક વાર, એ વાત નથી ચાલે. ભાવમન ખલાસ થઈ ગયું છે. જે પરમાત્મા થયા એને ભાવમન હોય નહીં, આવે છે ને નિયમતમાં. ત્યાં કેવળ સાક્ષાત પરમાત્મા રૂપ થવું સાધ્ય છે. જ્યાં પૌગોલિક કર્મનું ખરવું સાધક છે ત્યાં ચિદવિકારનો વિલય થવો સાધ્ય છે. જ્યાં પૌગોલિક કર્મનું ખરવું ઉદયમાં આવીને, જે પૌગોલિક કર્મ ઉદયમાં આવીને ખરે છે ત્યાં એના નિમિત્તે થતો જે છે ચૈતન્ય વિકાર છે એ પણ અસ્ત થઈ જાય છે. કારણ કે બીજા કર્મનો ઉદય થાય છે. જ્યારે એક કર્મની પ્રકૃતિનો ઉદય પૂરો થાય ત્યારે પાછો બીજા કર્મનો ઉદય આવે છે, તો એમાં જીવ જોડાય છે. એટલે કર્મ પ્રકૃતિ ખરે છે, કર્મ ખરે છે, પછી સકામપણે કે અકામપણે. સકામપણે ખરે ત્યાં તો પ્રશ્ન નથી કે ચિદ વિકાર થાય, તો વિતરાગી થાય, અવિકાર પરિણામ થાય તો સકામપણે ચિત દ્રવ્ય કર્મ ખરી જાય છે. અને અકામપણે ખરે છે ત્યાં પણ એને ચૈતન્ય વિકાર છે એ નાશ પામી જાય છે. એક માણસને ક્રોધ થયો, ગુસ્સામાં હોય તો માણસને એમ કહે છે કે ભાઈ હમણાં એમને નહીં બોલાવતા, તમે અત્યારે જરા એ ગુસ્સામાં છે અને એને બોલાવશો
નહીં,
એ ટાઈમ શું કરવા જવા દે છે. આપોઆપ શાંત થાય છે. શું કરવા આપોઆપ શાંત થયો કે અહીંયા ઉદય પણ પૂરો થાય છે અંદરમાં. અંદરમાં ઉદય પૂરો થાય પછી એને ગુસ્સો લાવવો હોય ને તો ન આવે. શું એને ગુસ્સો લાવવો હોય તો ન આવે, કારણ કે એ પછી જે બીજા કર્મની પ્રકૃતિનો ઉદય એમાં એના પરિણામ જોડાઈ ગયા. જીવ સતતપણે કર્મના, સંસારી જીવ સતતપણે કર્મના ઉદય સાથે એના પરિણામ જોડાયેલા રહે છે. જીવના પરિણામની ધારા અને કર્મના ઉદયની ધારા એ એકબીજાની સાથે જોડાયેલા રહે છે. એક સમ્યક દર્શન થતા પહેલો વહેલો ઉપશમ થઈને કર્મને દબાવે છે મિથ્યાત્મનીને, અને ત્યારથી એ જુદો પડે છે અને એની જ્ઞાન ધારા એક જુદી પડે છે અને એની કર્મધારા એક જુદી પડે છે. ત્યારથી એ શૃંખલા તૂટે છે. તો અહીંયા જીવને જ્યારે કર્મનો ઉદય ખરે છે ત્યારે એને ચિદ વિકાર પણ છૂટી જાય છે. એને પછી બીજી કર્મ બીજા ઉદય સાથે જોડાવું થાય છે, એ ખરે એટલે ત્રીજા ઉદય સાથે જોડાવું થાય. પ્રકૃતિની ભિન્નતા હોવાથી અહીંયા પરિણામની પણ ભિન્નતા થઈ જાય છે. એટલે પૌગોલિક કર્મનું ખરવું સાધક છે. હવે સમ્યકપણે લઈએ તો જે જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહ્યો અને પૌગોલ કર્મ ઉદયમાં આવીને ખરી ગયા ત્યાં એને ચૈતન્ય ઉદયમાં નહીં જોડાતો હોવાથી એને ચિદ વિકાર થતો નથી. એને ચિદ વિકારનો નાશ થઈ ગયો, વિલય થઈ ગયો એટલે નાશ થઈ ગયો. એ રીતે કર્મના ઉદયને કોઈ જોઈ શકતું નથી, કર્મના પૂતગળ પરમાણુને કોઈ છદ્મસ્ત જોઈ શકતું નથી. પણ કેવળ જ્ઞાન ગોચર આ બધા જે બોલ છે એ પરંપરા એ શાસ્ત્રની અંદર રહી ગયા છે.
જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય અવતરા ધામ નો જય.